તારીખ 12/8/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 416 અને 417 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 329
ત્યાગ કરો એવું ઉપદેશ છે. જે ભયંકર દુઃખોમાં એક ક્ષણ પણ વસવું લાગે, અબજોમાં અબજો વર્ષ આગળ તમને આયુષ, એટલે અબજોમાં અબજો વર્ષ એમ પૂરા થયા હશે. એવા નરકના દુઃખ સાંભળ્યા જાય એવા નથી, ભોગવાની તો પછી છે, સાંભળ્યા જાય એવા નથી. દુઃખનું વર્ણન કરે સાંભળનારને દુઃખ થઈ જાય, સહન ન થાય. સાંભળ્યા જાય એવા નથી, જોયા જાય એવા નથી. ભોગવનારની તો શું દશા થતી હશે, કલ્પનાતીત વિષય છે. અહીંયા પગમાં એક કાંટો વાગે, એકનું દુઃખ પણ તું સહન કરી શકતો નથી. હાલતા અડધા ઇંચની સૂળ અંદર પાણીમાં પેસી જાય, એટલે અડધો ઇંચ જેટલી હોય હાલતા અંદર પેસી જાય, રાડ નાખી. એટલું પણ દુઃખ વિચાર કરે છે કે આ સહન કરવું કે ન કરવું કે શું કરવું, થોડોક વિચાર કરીને પછી દુઃખી થવું, જલ્દી દુઃખી ન થવું, દુઃખી થવું કે ન થવું. એ તો કાંટો વાગ્યો તત્ક્ષણ દુઃખ શરૂ થઈ જાય. એનો અર્થ કે જીવને જરા પણ એ સંમત નથી, અલ્પ દુઃખ પણ જીવને સંમત નથી, તો ઘણું દુઃખ તને કેમ સંમત છે? આ એક આશ્ચર્યરૂપ જે એવી ઘટના છે. થોડું દુઃખ પણ તને સંમત નથી તો ઘણું દુઃખ થાય એવું કેમ સંમત કરી શકાય? કે એ તો સંમત ન થવું જોઈએ. તો પછી જેના ગર્ભમાં તેનાથી અનંત અનંત ગુણા દુઃખ પડ્યા છે, એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? મિથ્યાત્વ તો એવું છે કે અનંત અનંત દુઃખ એમાંથી ફાલશે ફૂલશે. એક મિથ્યા અભિપ્રાય, મિથ્યા જ્ઞાન, મિથ્યા સિદ્ધાંત, એમાંથી એટલા દોષ ને એ દોષના ફળરૂપ દુઃખ પાંગરશે. નાની તો એ મિથ્યાત્વમાં બધા દુઃખ જોવે છે, નરક નિગોદના દુઃખની આના અસ્તિત્વને જોવે છે. નિદશામાં કે સાધ કોઈ પણ સાધક દશામાં ચોથી પાંચમી નાતા દ્રષ્ટા પણ સાક્ષી ભાવને સાધતા સાધતા કરુણા આવે છે. કે આ મિથ્યાત્મા કેવા દુઃખ પીડ્યા છે, અનંત અનંત ગુણા દુઃખ પીડ્યા છે. એ મિથ્યા તો છૂટે તો ફક્ત જેમ કોઈ સૂતર હોય ને ગાંઠ ગૂંચ નીકળી જાય, ગાંઠ નીકળી જાય તો એ સૂતરનો બરાબર સદુપયોગ થાય. ગાંઠ ન નીકળે તો ગૂંચવાયેલા સૂતર નકામું થઈ પડે છે. આમ કાંઈ અંદર નાખવાનું નથી, અંદરથી કાંઈ લેવાનું નથી. અવસ્થા ફેરે ફેર છે, સૂતર એનું એ છે, વજન એટલું ને એટલું, લંબાઈ એટલી ને એટલી. કાંઈ અંદરથી લઈ લેવાનું નથી, કાંઈ અંદર મૂકી દેવાનું નથી. અવસ્થા બદલાય છે, ઊંચ માથે સરળ અવસ્થા થાય છે. એમ મિથ્યાત્વ પલટીને જીવને અવસ્થા બદલવાની છે, કોઈ લેવા મૂકવાનો પ્રશ્ન નથી. વસ્તુનું જે સત્ય સ્વરૂપ સ્વપર પદાર્થનું જેમ છે એમ સ્વીકારવું, જેમ છે એમ શ્રદ્ધવું અને તદ અનુરૂપ આચરણ કરવું, બસ. આથી વધારે કાંઈ માન નથી. પ્રશ્ન કર્યો છે, કેમ ઉદ્યમ કરતો નથી, પુરુષાર્થ કેમ કરતો નથી? આશ્ચર્ય થાય છે જ્ઞાનીને કે આ તો દુઃખ છોડાવવાની વાત છે, અનંત દુઃખ ટાળવાની વાત છે, જીવ કેમ એને છોડવા માટે પુરુષાર્થ નથી કરતો? શા માટે પુરુષાર્થ નથી કરતો? નવાઈ લાગે છે એમને, માથી છૂટવાની વાત છે, એનો પુરુષાર્થ કેમ જીવ ન કરે? અથવા આવી ગંભીર બાબતમાં ગફલતમાં કેમ રહે છે? વિષય ગંભીર છે, સાધારણ નથી. એક મરણનો પ્રસંગ, જે મરણ ન થયું હોય પણ મરણના પ્રસંગ જેવી વાત આવે તો પણ એટલી ગંભીરતા થાય છે કે કોઈ પણ પ્રકાર નહીં. વાતાવરણમાં હળવાશમાં આવે, કોઈ હશે, મશ્કરી કરે, ઠઠ્ઠા મશ્કરી કરે, કોઈ મરણ પથારીએ હોય એની પાસે કરતું નથી. ભાઈ પ્રાણ જાય એવી પરિસ્થિતિ છે, શાંતિ જાળવો, કાંઈ નહીં તો છેવટ શાંતિ જાળવો, મૌન રાખો, ગમે એમ ગપ્પા મારે, ગમે એમ પ્રવર્તે, એવું બનતું નથી. અનંત જન્મ મરણનો પ્રસંગ છે, એવા વિષયમાં ગફલતમાં કેમ રહે છે? ગફલતમાં એટલે બેદરકારીથી ગફલતમાં રહે છે, જાણે અજાણે કોઈ પણ રીતે પુરુષાર્થથી વંચિત રહે છે. આવો ઉત્તમ યોગ ફરીને ક્યારે મળશે? પ્રશ્ન કર્યો છે. આવો ઉત્તમ યોગ, આ વિષયને આટલું બધું સ્પષ્ટ કહેનારા, બતાવનારા, સન્માર્ગને દર્શાવનારા, સતનું સ્વરૂપ પ્રગટ કહેનારા, પ્રગટ અનુભવીને કહેનારા પાછા એમ, એવો ઉત્તમ યોગ તને ક્યારે મળશે? એનો અર્થ એમ છે કે જીવ એવો ઉત્તમ યોગ મળવા છતાં પણ કોઈ પણ કારણસર એની ઉપેક્ષા કરે, ગફલતમાં રહે, અવગણના કરે, અથવા પુરુષાર્થ ન કરે અને બીજું કાંઈ પણ કરે, પુરુષાર્થ ન કરે અને બીજું કાંઈ પણ કરે, એ બધું ઊંધાઈનું જોર છે અને કુદરત એના ફળમાં ફરીને એવો ઉત્તમ યોગ જલ્દી ન મળે એવી પરિસ્થિતિમાં એને ધકેલી દે છે. એવા કોઈ દ્રવક્ષેત્ર કાળ ભાવમાં જીવ ચાલ્યો જાય છે જ્યાં એને બહુ લાંબા કાળ પર્યંત આવો યોગ ફરીને સાંપડતો નથી. કેમ કે જ્યારે એવો ઉત્તમ યોગ મળ્યો ત્યારે આ જીવે દરકાર કરીને, કુદરત છે એ તો પોતાના સ્વભાવથી બંધાયેલી છે, કુદરત છે એ તો સ્વભાવથી બંધાય છે, આવો ઉત્તમ યુગ ફરીને ક્યારે મળશે? જરા વિચાર કર, ફરી ફરીને આવી તક મળતી નથી. સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ભાગ્યે જ આવી તક મળે છે એમ કહેવું છે. ને જે ભાગ્યે જ તક મળે, અનંતકાળે તક મળે, એની તક તને અત્યારે મળી ચૂકી છે. અવસર ચૂકવા જેવો નથી એમ લેવું છે. હું મિથ્યાત્વ છોડવાને મરણ્યો પ્રયત્ન કર. સાધારણ નહીં, મિથ્યાત્વ છોડવાને તું મરણ્યો પ્રયત્ન કર. કથમપી મૃત્વા કૌતુમલીશન તેવીસમો કળશ છે હંમેશા. ગમે તેમ કરીને રાજમલજી એનો ખૂબ અત્યંત પુરુષાર્થ કરીને એવો અર્થ કરીને જીવવાની વાત છે, મરવાનો તો પ્રશ્ન છે. એમ લઈ શકાય કે મરણ પર્યંત નો, મરણ પર્યંત ની પ્રતિકૂળતા સંમત કરી લે. પુરુષાર્થ છોડવાની વાત ન હોવી જોઈએ. શુદ્ધ ચૈતન્ય વસ્તુના સ્વરૂપને જોવા ઈચ્છે છે એવો થયો થકો કેવો થઈને કે કોઈ પણ પ્રકારે કથનોપી મૃત્યુ, કોઈ પણ પ્રકારે, કોઈ પણ ઉપાય મરીને પણ મૃત્યુ શુદ્ધ જેવું સ્વરૂપનો અનુભવ કર. આટલું બધું જોર દીધા પછી એનો ખુલાસો કરે છે. કોઈ કર્તૃત્વમાં આવી જાય, મરીને પણ કર, મરીને પણ કર, તો કર્તૃત્વ ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો સહજ સાધ્ય છે. યત્ન સાધ્ય તો નથી, યત્ન સાધ્ય નથી એટલે જોર દે, પર્યાય ઉપર જોર દે અને એવા પ્રયત્નથી સાધ્ય નથી. પરંતુ આમ કહીને, કથમપી મૃત્વા એમ કહીને અત્યંત ઉપાદેયપણું દ્રઢ કર્યું છે. ભાવાર્થ એનો એ છે કે શુદ્ધ ચૈતન્યનું સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય વસ્તુના સ્વરૂપને અનુભવવું એ જ ઉપાદેય છે. શુદ્ધ ચૈતન્ય વસ્તુ ઉપાદેય છે અનુભવમાં, એ દ્રઢ કરાવ્યું છે. કથમપી મૃત્વા એમ કહીને એની ઉપાદેયતાને દ્રઢ કરાવે છે. આટલું કહીને અત્યંત ઉપાદેય પણ દ્રઢ કર્યું છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનુભવ તો જ્ઞાન માત્ર છે, તેનાથી શું કાર્ય સિદ્ધિ છે? અનુભવ તો જ્ઞાન માત્ર હું એમ નામ અનુભવ છે, જ્ઞાન માત્ર પણ એ પોતાનો સ્વાનુભવ, આમાં શું પણ કાર્ય સિદ્ધિ શું? બધી વિપરીતતા છૂટી જાય. દ્રવ કર્મ, ભાવ કર્મ, મોહ કર્મ રૂપ સમસ્ત કર્મ પર્યાયનો સાથે એક રૂપ સંસ્કાર છે એ જ્ઞાન માત્ર હું એમાં છૂટી જાય છે. શુદ્ધ સ્વરૂપના અનુભવથી એ છૂટી જાય છે. એકત્વ સંસ્કાર એ રૂપ મન એમ લીધો છે. એકત્વ સંસ્કાર ઇત્યાદિ રૂપ પ્રતીતિ એવો મોહ, પછી તો દ્રષ્ટાંત લીધા છે. હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું, ક્રોધી છું, માને છું, યતિ છું, કે ગ્રહસ્થ છું. અનુભવ થતા ને તો એ જીવ એવો મોહ એવું વિપરીત પણ તને છૂટી જશે. અને જ્ઞાન માત્ર વસ્તુ જે અનુભવ એને અને આવા મોં છૂટવાને સિદ્ધો સંબંધ છે. મૂળનો નાશ થાય અને જ્ઞાન માત્રપણે પોતાનો અનુભવ થાય, પોતાનો જ્ઞાન માત્રપણે અનુભવ થાય અને એનો વિપરીત મોહ છૂટી જાય છે. એ કાર્યસિદ્ધિ છે. શું કાર્યસિદ્ધિ છે? કે અનંત દુઃખનું કારણ એવું જે મિથ્યાત્મ હો એના નાશ થવાનું એ કારણ છે. તું મિથ્યાત્વ છોડવાને મરણનો પ્રયત્ન કર, ભલે કોઈ પણ અવસ્થા હો, બધી પ્રતિકૂળતાઓ મરણથી નીચેના સ્તરની છે. સૌથી વધારે પ્રતિકૂળતા માણસને મોત આવે છે. તો એથી બધી ગમે તે તારા સંયોગ હોય, ગમે તે અનુકૂળતા પ્રતિકૂળતા હોય, કોઈ પણ જાતના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ હોય, મરણથી બધા નીચેના છે. એટલે કોઈ પણ હાલતમાં, કોઈ પણ સંયોગમાં, કોઈ પણ વિયોગમાં, કોઈ પણ પ્રકારમાં આ જીવ પ્રયત્ન કરવા ધારે તો પ્રયત્ન થઈ શકે એમ છે. મૂંઝવણ તો જીવને, બહુભાગ જીવોને એ થાય છે કે પ્રતિકૂળતાની ઉપાધિ હોય, એ ઉપાધિમાં રોકાઈ ગયેલો હોય, પ્રયત્ન કેવી રીતે કરે? પોતે પ્રતિકૂળતાની ઉપાધિમાં ઘેરાયેલો હોય તો પોતે કેવી રીતે પ્રયત્ન કરે? એ જ પ્રતિકૂળતાને માંથી છૂટવાના ઉપાયની કોઈ વાત કરે તો પ્રયત્ન કરે કે ન કરે? રોગ થયો છે, પીડા થઈ છે, આ પીડાથી મટવાનો આ ઉપાય તો પ્રયત્ન કરે કે ન કરે? પીડાની ઉપાધિ હોય, કોઈ પણ ઉપાધિમાં ઉપાધિથી મટવાનો, પ્રતિકૂળતા દૂર કરવાનો પ્રયત્ન કરે કે ન કરે? ત્યારે એમ તર્ક કરે છે કે એક બાજુ મને આટલી બધી ઉપાધિ છે, હું ક્યાંથી આમાંથી છૂટવાની મહેનત કરું? એવું બનતું નથી. જો એ જગતમાં પ્રસિદ્ધ એવા ઉપાયને કરવા માટે તૈયાર છે તો પછી આ એથી વધારે ઉત્કૃષ્ટ ઉપાધિમાંથી છૂટવાનો ઉપાય છે. સર્વ પ્રકારે દુઃખમાંથી છૂટવાનો ઉપાય છે. આ પણ દુઃખમાંથી છૂટવાનો ઉપાય છે. તો એમાં પ્રયત્ન નહીં થવાનો પ્રશ્ન રહેતો નહીં. ચર્ચા ચાલી હતી એવી એક વાર, માણસને માનવી હોય, ઘણું વેદના હોય, ક્યાંય ચેન પડતું ન હોય, એમાં આત્માની વાત ક્યાંથી સાંભળે? આવી બધી તત્વજ્ઞાનની વાત ક્યાંથી? પછી એક જણા બીજા તર્ક કર્યો, બીજા કે એવું બધું હોય, એમાં કઈક બહુ મોટા લાભની વાત હોય તો સાંભળવા તૈયાર થાય કે ન થાય? એવી પરિસ્થિતિમાં કોઈ બહુ લાભની વાત સંભળાવે, ભાઈ તમારી બહુ સારી તક આવી છે, તમારું ધ્યાન દોરો, સીધા તમને 25 લાખ મળી જાય એવું છે, તો બધું ભૂલી જાય એક વાર. એવી બધી શું વાત છે? ક્યાં ગયો રોગ ને ક્યાં ગયું ઉપાધિ? એ તો મુખ્યતા ગુણતાનો સવાલ છે. જે પરિસ્થિતિમાં પોતાના સુખના ઉપાયને મુખ્ય કરવા માટે જીવ તત્પર થાય છે, એને એમ લાગવું જોઈએ કે આ મારા લાભની વાત છે. લાગે તો એની મુખ્યતા કોઈ પણ હાલતમાં જીવ કરે, એમાં પ્રશ્ન રહેતો નથી. મિથ્યાત્વ છોડવાને મરણનો પ્રયત્ન કર, એટલે કે સાતા અસાતાથી ભિન્ન તેમજ આકુલતામય શુભાશુભ ભાવોથી પણ ભિન્ન સાતા સાતાથી ભિન્ન વર્તમાન જે ઉદય રૂપ હોય સાતા સાતા એનાથી ભિન્ન અને જે પોતાના પરિણામ એની સાથે આકુલતા વાળા વળગેલા છે એવા શુભાશુભ ભાવોથી પણ ભિન્ન એવા નિરાકુળ જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ અંતરમાં નાયક સ્વભાવને અનુભવવાનો ઊંડાણથી ઊંડાણમાં જઈને નાયકના અભ્યાસ રૂપ ચાવીથી ભ્રાંતિરૂપ ભ્રાંતિરૂપ તાળું ખોલી નાખ 414 ઊંડાણથી નાયકપણાનો અભ્યાસ કરવામાં આવે તો બધું અંદરથી મળે એમ છે, પૂરેપૂરી સફળતા થાય એમ છે. મિથ્યાત્વ છોડવાનો પ્રયત્ન કર એટલે કે એમ કહેવાનું છે, એ તો નાસ્તી થઈ. મિથ્યાત્વ ત્યાગનો ત્યાગ કરવો, ત્યાગ તો નાસ્તીની વાત થઈ. અસ્થિથી શું કરવું? કે વર્તમાનમાં સાતા અને અસાતા કોઈ પણ પ્રકારનો ઉદય હોય, બે માંથી એક તો હોય જ. ત્યાં સાતાનો ઉદય હોય, કાં જીવને સાતાનો ઉદય હોય, એ હું નહીં. સાતા અસાતા એ મારો સ્વરૂપ નથી. અને જે આકુલતામય શુભાશુભ પરિણામ છે એનાથી પણ હું જ્ઞાન સ્વભાવને લીધે નાયકપણાને લીધે હું ભિન્ન છું. સમયસારની નિર્જરાધિકારની એક સાથે પેલા સાત કળશવાળી ગાથાઓ છે ને, સમ્યક દ્રષ્ટિના આઠ અંગ લીધા છે. નિકાંક્ષિત નિરાંકિત છે, પ્રભાવના દે બધી ગાથામાં એ લીધી છે. કે નાયકપણાને લીધે, નાયકપણાને લીધે ભિન્ન છે અને ભિન્ન છે એવો જેવો ભિન્ન છે એવો જ ભિન્ન અનુભવ કરવો, આ એક પ્રકારનો પુરુષાર્થ છે અને એ પુરુષાર્થ કરવા જેવો છે, એ જ કર્તવ્ય છે. એવા સ્વાનુભવનો પ્રબળપણે પુરુષાર્થ કર, જોરથી પુરુષાર્થ કર. ઢીલો ઢજ થઈને પીડ્યો છો, કેમ થાય, કેવી રીતે થાય, આ તો બહુ કઠણ વાત છે, થતી નથી અનંત કાળે પણ આ જેવી કરી નથી, બહુ અઘરી વાત છે, એમ લેવા જેવું નથી. તિર્યંજ પણ કરે છે ખરેખર જોઈએ તો, પંચમ ગુણ સ્થાનને યોગ્ય આત્મસ્થિરતા, ઘણી સ્વરૂપ સ્થિરતા છે ચોથા કરતા તો પાંચમાની, એ તિર્યંજ કરે છે. દેડકો, ચકલો, બળદ, ગાય, હાથી, સિંહ, બાઘ, ક્રોધી પ્રાણીઓ, સર્પ છે, બાઘ છે, હાથી છે, સિંહ છે, તો બધા ક્રોધની પ્રકૃતિમાંથી જન્મેલા બધા પર્યાયો છે. તો પણ એ પ્રકૃતિથી ભિન્ન પડીને નાયક સ્વભાવમાં સ્થિર થાય છે. પાંચમું ગુણ સ્થાન આવે એટલે હદ સુધી સ્થિર થાય છે. અને તું બાના કાઢે છો કે અરે હજી આમ છે ને હજી આમ છે, હજી જરાક આમ છે ને હજી જરાક આમ છે, અમારાથી કામ થતું નથી, એ બાના સાચા એટલી વાત લીધી છે. ભિન્ન એવા વિનાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર, એ જ આ ભાવમાં કરવા જેવું છે. આ ભાવ જે છે એ આના માટે છે. પહેલા જે વાત લીધી છે ને કે ભવ દમન ચાલુ રહે એવા ભાવમાં આ ભાવ વ્યતીત થઈ જાય, પૂરો થઈ જાય, એ કરવા જેવું. આ ખટક બેઠી છે મુમુક્ષુ જીવને, આ એક ખટક આવી જાય છે. કે પાણીના રીલાની જેમ આયુષ્ય ચાલ્યું જાય છે, પૂર પાણીનું પૂર હોય, ખાળી શકાય નહીં, રોકી શકાય નહીં. ગામડામાં નદીમાં પૂર આવે ને, મુંબઈમાં થોડા પાણીનું જળ હોય, કોણ રોકે? એને કોઈ રોકી શકે નહીં, એટલા જોશથી પાણી આવતું. આમો પડે એ તણાઈ જાય, રોકવા જાય એ તણાઈ જાય. એમાં કાળ ચાલ્યો જાય છે, કાળના પૂરને કોઈ રોકી શકે એવું જગતમાં બનતું નથી. એક સેકન્ડ માટે કે એક સમય માટે કાળને થંભાવી દે કોઈ, એવું બનતું નથી. એટલું ઝડપથી ચક્કર ફરે છે, એમાં ખટક ઊભી થાય છે. ભવભ્રમણ ચાલુ રહી જાય અને આ ભાવ પૂરો થઈ જાય એમ હવે હું થવા દઈશ નહીં, આ ગાંઠ મારી વાત છે. કામ કરવું છે, કરી લેવું છે, કર્યા વિના અહીંથી જવાનો પ્રશ્ન રહેતો નથી, એ પ્રકાર ઉત્પન્ન થાય છે. એની આ પ્રેરણા છે કે એ જ આ ભાવમાં કરવા જેવું છે. ભીન પડીને પરમાત્મ પદને, અનંત નિરાકુર શાંત પદને, જે આત્માને અભિરામનો પદ છે, શાંતિનો પદ છે, નિરામય પદ છે, જ્યાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થતો નથી, થઈ શકતો નથી, એ જ કરવા જેવું છે. ત્રણે કાળે જીવમાર્ગને વિશે મુનિ તો આવા જ હોય છે, કોઈ બીજી રીતે હોય શકે એવું બનતું નથી. કાળદોષને કારણે વસ્તુના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. નિદર્શન વર્ણન કરે છે કે શૂન્ય દર્શન થયા પછી મનુષ્ય પર્યાયની વાત છે, કેમ કે મુનિદશા બીજી ત્રણ ગતિમાંથી કોઈ ગતિમાં મુનિદશા પ્રગટ થતી નથી, અથવા બીજી ત્રણ ગતિને પ્રાપ્ત જે જીવો છે તે ગતિમાં ગયા છે. એ તીવ્ર વાગ અને તીવ્ર દેશના પરિણામ પૂર્વક ગયા છે, તે ગતિના આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી મુનિ દશામાં આવી શકે નહીં. ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લઈએ તો આ કાળના મુનિરાજ હોય એ દેવગતિમાં જાય છે. સુખનો રસ ઘણો વધે છે ત્યારે જાય છે. દીક્ષા અંગીકાર કરી છે તો કેવળ જ્ઞાન લેવા માટે અંગીકાર કરી છે, દેવગતિ પ્રાપ્ત કરવા માટે દીક્ષા અંગીકાર કરી નથી, છતાં દેવગતિમાં જાય છે. જે આત્મરસ છે તે ગુણ સ્થાનમાં જે હદે આગળ વધીને કેવું જ્ઞાન લે એ હદે પુરુષાર્થનો તીવ્ર રસ વધતો નથી અને શુભ રસ વધે છે. પંચમા આવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણના પાલનમાં શુભ રસ વધે છે. નીચે ચોથા ગુણ સ્થાને અનિવાર્યપણે આવું થાય છે, અઘાતીનો બંધ રસ તીવ્ર હોવાને લીધે લાંબી સ્થિતિનો પડે છે અને લાંબા કાળ પર્યંત ચોથા ગુણ સ્થાનમાંથી બહાર નીકળી શકતા નથી. આચારંગના શાસ્ત્રો હોય એમાં એવો ઉદ્દેશ આવે કે એ મુનિ આયુષ્ય પૂરું થાય એ પહેલાં કેવળ જ્ઞાનને સાધી લે, નહી તો દેવગતિમાં બળબળતા અંગારામાં શીખાવવું પડશે. આપણે સગવડ છે, જન્મવાનું દુઃખ નથી, બાળપણનું દુઃખ નથી, ગઢપણનું દુઃખ નથી, રોગનું દુઃખ નથી, સદાય કુમાર અવસ્થા હોય છે, યુવાન અવસ્થા હોય છે, નિરોગ અવસ્થા હોય છે અને વિપુલ પ્રમાણમાં પુણ્યનો સંયોગ હોય છે, તો પણ એનો રસ છે એ દુઃખદાયક છે. એ અનુકૂળતાઓનો રસ એને દુઃખદાયક થઈ પડે છે. એ પ્રકારનો સંયોગ સુખ કરીને છોડી શકાય છે એમ કે એમ ત્યાં કે હું સાબિત નથી કરવું, જો છોડીને એટલે આમ કરી શકાય છે. વિવેક કરવાની વાત છે કે અશુભ કરતા શુભ છે એ ખરાબ છે એમ તે માની લીધું હોય તો તારી ભૂલ છે, એવી તારી સમજણ હોય તો ભૂલ છે. શુભ કરતા અશુભ ખરાબ છે એમ તારે સમજવું જોઈએ, અને એમ સમજીશ તો તું અશુભમાં નહીં રહેતા શુભમાં રહીશ. શુદ્ધોપયોગ નહીં થાય તો પણ શુદ્ધોપયોગ થવાનો તારો જે પુરુષાર્થ છે તે જ યોગ્ય છે. માત્ર કષાયની તીવ્રતા અને મંદતાની રમતમાં અનાદિથી તું છો તેવી તે રમતમાં તું રહ્યા કરે એ વાત તો યોગ્ય નથી. કા તો એકલા શુભ ભાવમાં લાગી જાય. હવે એનો ધર્મ સમજવો એટલે શું કે અશુભમાં છોડીને તું શુભમાં આવજે એમ કહ્યું, એનો ધર્મ ન સમજો તો શુભ ભાવ પાછળ લાગી જાય. એવું જ્ઞાનીઓએ કહ્યું છે, અશુભ વંચનાર્થે જ્ઞાનીઓ પણ શુભની પ્રવૃત્તિ કરતા જોવામાં આવે છે. આશ્રમનો અધિકાર ચાલે ત્યારે એવી ભાષા આવે કે અશુભ વંચનાર્થે જ્ઞાની શુદ્ધોપયોગમાં ન પરિણમે સાધક તો શુભોપયોગમાં જાય છે. પણ એ સહેજે સહેજે છે, એ પરિણામની ક્રિયા સહેજે સહેજે એમ જ થાય. એનો મર્મ ન સમજે ને એકલો એ શુભ ભાવમાં લાગી જાય, અને કાં તો શુભને છોડીને અશુભમાં લાગી જાય,
એના પરિણામ દુઃખનું કારણ છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી.
અહીંયા કે છે, મનુષ્ય ગતિમાં સમ્યક દર્શન થયા પછી ચારે ગતિમાં સમ્યક દર્શન તો થાય છે, પણ મનુ દર્શનની વાત છે એટલે મનુષ્ય પણ લાગુ પડે છે, બીજી ત્રણ ગતિ લાગુ નથી પડતી. આત્મસ્થિરતા વધતા વધતા વ્રતાદી અંગીકાર કરતા કરતા ન લીધું, કેમ કે એ તો મિથ્યા દ્રષ્ટિએ વ્રત અંગીકાર કરે છે, અને ચોથા ગુણસ્થાનમાં વ્રત અંગીકાર કરે, આઠમા ગુણસ્થાનમાં વ્રત અંગીકાર કરે, એથી કઈ મુનિપણો આવી જાય નહીં. મહાવ્રત લઈએ, મહાવ્રત ની પ્રતિજ્ઞા લઈએ, તેથી કઈ મુનિપણો પ્રગટ નથી થતું. પરંતુ આત્મસ્થિરતા વધતા વધતા વારંવાર સ્વરૂપ લીનતા થયા કરે એવી દશા થાય ત્યારે મુનિપણો આવે છે. બાહ્ય ક્રિયાને તો કોઈ ચર્ચા ન કરી, આત્મસ્થિરતા વધતા વધતા પછી એને વિકલ્પ આવે દીક્ષાનો એ વાત નથી કરી. આત્મસ્થિરતા સ્વરૂપલીનતા વધતા વધતા એવી દશામાં આવે કે ક્ષણે ક્ષણે એને સ્વરૂપલીનતા ઉત્પન્ન થયા કરે એવી દશામાં આવે, તો એવી દશાને ભાવલિંગ રૂપ મુનિ દશા કહેવામાં આવે છે. એને ભાવલિંગી મુનિ કહે છે, લિંગ એટલે ચિહ્ન. આવો ભાવ જેનું લક્ષણ છે અથવા આવો ભાવ જેનું સ્વરૂપ છે કે જેમાં ક્ષણે ક્ષણે વારંવાર સ્વરૂપ લીનતા આવે એવી દશા થાય ત્યારે તેને મુનિ દશા કહીએ, એ મુનિ દશા છે. જેને નિર્વિકલ્પ થવા માટે નિર્વિકલ્પ થવાનો વિકલ્પ નથી આવતો એને નિર્વિકલ્પ થાય છે. હવે હું ધ્યાનમાં બેસું, અને નિર્વિકલ્પનું પ્રગટ કરો એ વાત નથી. હાલતા ચાલતા ખાતા પીતા ઉપદેશ આપતા શાસ્ત્ર લખતા બીજી તો કોઈ જગતની પ્રવૃત્તિનો વ્યાપાર તો મુનિને હોતો નથી. પણ જે મુનિયોગ્ય દશામાં જે પ્રવૃત્તિ હોય છે એટલી પ્રવૃત્તિ કરતાં કરતાં બાહ્ય પ્રવૃત્તિ કરતાં કરતાં પણ સ્વરૂપમાં વારંવાર લીનતા થાય એવી દશાને મુનિદશા કહે છે. પછી એ ક્ષણ તૂટી જાય છે, બહાર આવવાની ક્ષણ છે એ છૂટી જાય છે. પુરુષાર્થ એનો સદાને માટે સ્વરૂપમાં લીન રહેવાનો છે. એટલે હૃદય પહોંચ્યો છે એમની દશામાં કે ક્ષણે ક્ષણે આવી જાય છે. એ ક્ષણનો આંકડો તૂટી જાય એટલે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લઈ લે છે. સ્વરૂપ તરફથી તરફ ઢળતી શુદ્ધિ એવી વધી ગઈ હોય છે. સ્વરૂપ તરફ ઢળતી શુદ્ધિ પરિણતિ છે એવી વધી ગઈ હોય છે કે તેઓ ઘડીએ ઘડીએ આત્માની અંદરમાં પ્રવેશી જાય છે. એનું કારણ પરિણતિ છે. નીચેના ગુણ સ્થાને પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે કે ચોથા ગુણ સ્થાને પણ જે જીવની પરિણતિ ઉગ્ર એને નિર્વિકલ્પ યોગનો અંતરાળનો સમય ઓછો. એકને એક ગુણ સ્થાનમાં અનેક જીવો હોય છે. ચોથા અને પાંચમા ગુણ સ્થાને બધાને એક સરખા અંતરાળે શુદ્ધ ઉપયોગ નથી થતો. સ્વરૂપ લીનતામાં જે આંકરો પડે છે એનો કાળ કોની સાથે સંબંધ ધરાવે છે કે એનો સીધો સંબંધ સ્વરૂપ તરફ ઢળતી જે શુદ્ધિ પરિણતિમાં થઈ ગઈ છે એની જે ઉગ્રતા છે એની જે વિશેષતા છે એની સાથે એનો સીધો સંબંધ છે. કરતા એક વાર ચાલી છે બધું બેનસી સાથે એવો સરસ દૃષ્ટાંત આપ્યો કે પરિણતિ છે એ ઉપયોગને ખેંચે છે અને દોરથી પતંગ ખેંચાય છે એમ ઉપયોગની જે ઉડાઉડ છે શુભાશુભ પણ જાય છે ચોથા ગુણ સ્થાને. એ સ્વરૂપમાં આવવાનું એને શુંકારણ બને છે કે પરિણતિ એનું કારણ છે, બીજું કોઈ એનું કારણ નથી. શુદ્ધિનું કારણ શુદ્ધિ, શુદ્ધિનું કારણ વિકલ્પ નહીં, શુદ્ધિનું કારણ અશુદ્ધિ નહીં. ધ્યાનમાં બેઠો એવો વિકલ્પ થયો માટે શુદ્ધ ઉપયોગ આવે એમ પરિણતિ ઉપયોગને ખેંચે છે એ વાત. પહેલા તો એમ કહ્યું કે કોઈ સાધક કાંઈ શુદ્ધ ઉપયોગની રાહ જોઈને બેસતો નથી કે ક્યારે મને શુદ્ધ ઉપયોગ આવે. એ તો પોતાના પુરુષાર્થમાં પડેલો છે અને શુદ્ધ ઉપયોગ આવી જાય છે. પુરુષાર્થમાં પડેલો છે એની પરિણતિ ચાલે છે અને એ પરિણતિ ઉપયોગને ખેંચી લાવે છે. જેની પરિણતિ ઉગ્ર, જેની પરિણતિ તગડી જોરદાર, એને વારંવાર શુદ્ધ ઉપયોગ થવાનું કારણ છે. એ સિદ્ધાંત અનુસાર અહીંયા એમ નક્કી થયું કે મુનિરાજને છઠ્ઠા ગુણ સ્થાનમાં મહાવ્રતના 28 મૂળ ગુણના જે શુભ પરિણામના ઉપયોગ સાથે વિકલ્પ છે શુભ ઉપયોગ એ વખતે પરિણતિ ઘણી ઉગ્ર છે. ભલે સાતમા ગુણ સ્થાનેથી પાછા વળીને છઠ્ઠે આવ્યા છે તો પણ એ છઠ્ઠા ગુણ સ્થાને પરિણતિ ઘણી ઉગ્રી ઉગ્ર છે. એ છઠ્ઠામાં ટકતા નથી, પાછા સાતમા માં ચાલ્યા જાય છે, આ દિશામાં આવી જાય છે. આવી સ્વરૂપમાં વારંવાર લીનતા થવાને રમઝટ બોલાવે છે. જેમ કોઈ યુદ્ધમાં લડે છે તો એકદમ એવી તરવાર નીચે રમઝટ બોલાવે છે. કોઈ નજીક આવી શકે નહીં આવે તો એનો શિરચ્છેદ થઈ જાય. એ બધી વિદ્યાઓ આવે છે, પ્રેક્ટિસથી એવી તૈયારી કરી હોય છે કે એટલી ઝડપથી ચારે બાજુ એની તરવાર ફરતી હોય કે કોઈ બીજાનો ઘા આવે તો તરવાર ઉપર આવે, એના માથા ઉપર ન આવે. એટલી ઝડપથી ચારે દિશામાં એની તરવાર ફરતી હોય, એના માથાની આજુબાજુ ચારે દિશામાં. કોઈ માથા ઉપર ઘા કરે તો એ તરવારથી ગમે ત્યારે ઘા કરે, કોઈ પણ ક્ષણે, તો તરવાર ઉપર આવે, માથા ઉપર ન આવે. એટલી ઝડપથી ઝંઝટ બોલાવતા હોય એમ મુનિ દશામાં એ પુરુષાર્થમાં પડેલા જીવો છે, જે મુનિ મહાત્માઓ છે. એ બસ એવી રીતે છે કે કેવળ જ્ઞાન લેવા માટે વારંવાર સ્વરૂપમાં લીન થઈ જાય છે. તેઓ ઘડીએ ઘડીએ આત્માની અંદરમાં પ્રવેશી જાય છે, વારંવાર પ્રવેશી જાય છે, અને એમાં વિક્ષેપ ન પડે એટલા માટે એ કોઈ પ્રવૃત્તિ અંગીકાર કરતા નથી, કોઈ પ્રવૃત્તિમાં સામેલ થતા નથી, અથવા કોઈનો સંગ ચાહતા નથી. અસંગ દશામાં રહે છે, નિસંગ દશામાં રહે છે, કોઈની સાથે સંગ કરવામાં એમના પુરુષાર્થને અનુકૂળ વાત પડતી નથી. એકાંત જંગલમાં ગુફામાં જઈને પોતાના પુરુષાર્થમાં લાગેલા રહીએ છે. પૂર્ણ વિતરાગતાના અભાવને લીધે જ્યારે બહાર આવે છે ત્યારે વિકલ્પો તો ઉઠે છે, જ્યારે છઠ્ઠા સ્થાને આવે છે ત્યારે વિકલ્પ તો ઉઠે છે, પણ તે ગ્રસ્ત દશાને યોગ્ય હોતા નથી. એવો કોઈ વિકલ્પ ન ઉઠે કે જે ગ્રસ્તને યોગ્ય હોય એવો વિકલ્પ ઉઠે, એવો શુભ વિકલ્પ ન ઉઠે. કમંડળમાં પાણી હોય પણ કોઈને પાણી પાવાનો વિકલ્પ ઉઠે નહીં. કોઈ આરંભ સમારંભનો વિકલ્પ ઉઠે નહીં, મંદિર જિનેન્દ્ર દર્શનનો વિકલ્પ ઉઠે, પણ અષ્ટદ્રવ્યનો વિકલ્પ ઉઠે નહીં. રાજા મહારાજાઓ શેઠિયાઓ ઉપદેશ સાંભળવા બેઠા હોય, પણ પોતે એને એમ કહે કે તમે આમ કરો ને તેમ કરો, એવો વિકલ્પ એને ઉઠે નહીં. સમાજ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારના કાર્યમાં એ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં, મનથી વિકલ્પ કરે નહીં, વાણીથી એ કહે નહીં. કે કોઈ સરળ ચેષ્ટાથી કોઈને સંકેત કરે નહીં, મન વચન કાયા કરવું કરાવો ને અનુમોદ નવ કોટીથી. એમ ન કહે કે તમારા ગામમાં જૈન મંદિર નથી અને તમારી પાસે ઘણા પૈસા છે માટે તમે હવે જૈન મંદિર બંધાવો, એમ કહે એ કાર્યમાં એ પોતે ક્યાંય પણ લાગે, પોતે કરે નહીં, બાંધે નહીં, બંધાવે નહીં, બંધાવવામાં સીધા કે આડકતરા પોતે ઉભા રહીએ. દાનનો અધિકાર હોય તો દાનના અધિકારની વાત કરે, પણ પોતે વ્યક્તિગત રીતે સિદ્ધ કોઈને ઉપદેશ આપે કે આજ્ઞા કરે ને, સીધી આજ્ઞા ન કરે, વ્યક્તિને પણ ન કરે ને સમાજને પણ ન કરે. એ નિષ્કુટીના સ્વભાવ છે, ગ્રસ્ત દશાને યોગ્ય જે સ્વભાવ છે અને મુનિ દશાને યોગ્ય જે સ્વભાવ છે એમાં ઘણો ફેર છે. પંચમ ગુણ સ્થાન હોય સાધકને એને જે સ્વભાવ આવે, મિથ્યા દ્રષ્ટિના તો અહીંયા ચર્ચા જ કરવાનો છે, એવા સ્વભાવ પણ મુનિ દશામાં હોઈ શકે એમ કેવું. 28 મૂળ ગુણથી વધારે આગળ નહીં, 28 મૂળ ગુણ અને 84 લાખ ઉત્તર ગુણ એના કીધા છે. એથી આગળ કોઈ વાત નહીં, એ મર્યાદા છોડીને કોઈ વાત નહીં. એમાંથી સેજ ચૂટી થાય તો એ દોષ લાગે છે, એનો પ્રાયશ્ચિત લે છે, પણ એ તો એક દોષની અપવાદની વાત થઈ. કેમ કે પંચમ ગુણ સ્થાન સુધી બે કષાય જીવંત છે અને બે કષાયનો અભાવ કર્યો છે. મુનિરાજે 3 કષાયનો અભાવ કર્યો છે અને 4થો સંજલન કષાય છે એનો મંદ ઉદયમાં વર્તે છે, તીવ્ર ઉદયમાં વર્તતા નથી. સંજલનના મંદ ઉદયમાં છે એટલે એમને નીચી કોટીના, નીચી કક્ષાના શુભ ભાવો પણ ઉત્પન્ન થતા નથી. અશુભ ભાવ તો ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી. અશુભ ઉપયોગ કે અશુભ ઉપયોગ મુનિ દશામાં હતો નથી, ગ્રહસ્થમાં એ હોય છે. અશુભ પ્રકાર મુનિને હતો નથી. કોઈ તર્ક કરે છે, ક્રોધ માન માયા લોભ 4 સંજલનના છે, 3 છૂટી ગયા છે. અનંતાનુમંદી, પ્રત્યાખ્યાન મરણી અને અપ્રત્યાખ્યાન, આતંક 3 પ્રકાર છૂટી ગયા છે. સંજલનનો મંદ પ્રકાર છે. એટલે કોઈ એવો તર્ક કરે છે, પ્રશ્ન તો એ વાત કે સામાન્ય રીતે આહાર લેવાનો ભાવ અશુભ ભાવ ગણવામાં આવે છે સંસારમાં. આ ભૂખ લાગે ને ખાવું છે એવો જે વિકલ્પ ઉઠે એ અશુભ ભાવ છે, શુભ ભાવ નથી સંસારી જીવને. અને મુનિને પણ આહારનો વિકલ્પ ઉઠે છે તો પણ મુનિને તે શુભ ભાવ ગણાય છે, અશુભ ભાવ નથી ગણાતો. કેમ કે એ શુભ ભાવની પાછળ એમનો અભિપ્રાય શરીર પુષ્ટિનો નથી, શરીરના પોષણનો નથી, પણ સંયમ પુષ્ટિનો છે. 12માં જે મુનિયોગ્ય આચાર છે, બાહ્યાચાર છે, એની જાળવણી અને શરીર સ્વાસ્થ્યને, શરીરની શક્તિને સંબંધ છે. તો બાહ્યાચાર યથાયોગ્યપણે જળવાઈ રહે એટલા પૂરતો આહાર લેવો છે, શરીરની શક્તિ વધારવા માટે આહાર લેતા. અત્યારે જે ગરિષ્ઠ આહાર લઈએ છે એ મુનિ લે નહીં, ગરિષ્ઠ આહાર ન લે, સાદો ખોરાક તે પણ ઉણો ગરી પેટ ભરીને મુનિ કોઈ દિવસ જમે નહીં. આ પ્રેક્ટિસ તો હજી 4થા ગુણસ્થાનથી શરૂ કરી દે છે. ઓછું ખાવું, પૂરું ન ખાવું, પેટ ભરીને ન ખાવું, એને લઈને શું છે કે પ્રમાદ ઓછો. જો પેટ ભરીને ખાય તો પ્રમાદ વધે વધે ને વધે. મુનિ પ્રમાદમાં આવતા નથી, પ્રમાદમાં આવતા નથી. પ્રમદ ગુણ સ્થાન એ તો બહુ ઊંચી વાત છે. આ લોકો પ્રમાદ કે છે એવું પ્રમાદ એમાં નથી કાય. એટલા માટે નિરસ અને ભૂખથી પણ બહુ ઓછો મુદ્રી એવો જે આહાર છે એ મુનિ ગ્રહણ કરે છે. એટલે એમના આહારમાં અશુભ ઉપયોગ નથી ગણાતો. અને શુભ અને અશુભનો આ કેવો છે, કષાયની તીવ્રતાને પાપ કહેવામાં આવે છે અને કષાયની મંદતાને પુણ્ય કહેવામાં આવે છે. તો અહીંયા કષાયની તીવ્રતા નથી થતી, આહાર ગ્રહણનો વિકલ્પ અને આહાર ગ્રહણની પ્રક્રિયા એ વખતે એમને તીવ્ર કષાય નથી હોતો, મંદ કષાયમાં જ હોય છે. માટે એને પાપના પરિણામ અથવા અશુભ ઉપયોગ એને કહેવામાં આવતો નથી. વિચિત્ર લાગે એવું છે. એક કુરથી મુનિ દશામાં એકેન્દ્રીય જીવને પણ હિંસા ન થાય એની સાવધાનીથી ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, યશના સમિતિ, આદાન ક્ષેપણ સમિતિ, પ્રતિષ્ઠાપન સમિતિ, પાંચ સમિતિ છે અને એ પ્રકારે વર્તે છે. તો પણ સમય પંચેન્દ્રિય જીવને એ રીતે પ્રવૃત્તિ કરીને બચાવવાનો તીવ્ર કષાય એમને આવતો નથી, એ પ્રકારમાં નથી આવતા. એવી વાત છે, કેમ કે એક જીવને બચાવે તો એવા તો ઘણા જીવોને બચાવવા એને કેટલી, પછી તો પ્રશ્ન બીજો ઉઠે. એમ તમે એક પ્રશ્ન ઉઠાવ્યો કે કોઈ એક જીવ તરફડે છે, પાણી 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 કરે છે, તો એને પાણી પાવાની પ્રવૃત્તિ કરે તો પછી બે હોય તો, પાંચ હોય તો, પચીસ હોય તો કેટલી પ્રવૃત્તિ કરે? પછી તો એને તળાવને નદીએ ઝડવું પડે. આ દશા, આ પરિસ્થિતિ ઊભી થાય અને જેમ તરસો છે એમ ભીખો હોય, પછી એટલી મોટી વણઝાર ઊભી થાય એના કાર્યને પરંપરાની. મુનિ દશામાં એ પ્રવૃત્તિ અને એ પ્રકારનો વ્યવસાય છે એ કરવા જાય તો એને ક્ષણે ક્ષણે જે સપ્તમ ગુણ સ્થાનમાં આવવું થાય છે વારંવાર, એ પરિસ્થિતિમાં એ આવી શકે નહીં, લંબાઈ જાય એનો કશાય, એનો પ્રવૃત્તિનો ઉપયોગ લંબાઈ જાય, એની દશા છૂટી જાય. કોઈ કરવા જાય તો દશાને છોડવી પડે, એની દશાનો ત્યાગ થઈ જાય એમાંથી. બીજા સાધુને નહીં, બીજા જીવને નહીં, બીજા સાધુને નહીં. એની મર્યાદા બહારનો વિષય છે. જેમ કે કોઈ મુનિરાજ છે, બીજા મુનિરાજ છે, સંઘમાં બે ચાર મુનિ સાથે રહેતા હોય, ગંભીર રોગ થયો કે ગંભીર ઈજા થઈ, એક્સિડન્ટ થયો, પડી ગયા, કાંઈ નહીં, બીજા મુનિ પાસે લગતું હોય, ફૂંક મારે તેમ ફોના જેવું શરીર થઈ જાય, અંદરથી રોગનો ઉપદ્રવ છે ને ફૂટી નીકળે બધું, અંદર લોહી પાસ પૂરું થઈ જાય શરીરની અંદર, મારે ત્યાં સોના જેવું શરીર થઈ જાય એટલી લગતી હોય એના ઉચ્છ્વાસ ની અંદર. વિકલ્પ ન કરે, વિકલ્પ ન કરે. હવે એમાં એક ન્યાય શું છે કે પોતાના શરીર માટે પણ એમ કરતા નથી, ગ્રહસ્થી જીવ પોતાને માટે કરે છે એટલે બીજાને માટે ન કરે તો અન્યાય છે. પોતાના શરીરમાં ગમે તે થાય તો પોતાની લબ્ધિનો ઉપયોગ ન કરે તો બીજાના શરીરને થાય ને બીજા પોતાની લબ્ધિનો ઉપયોગ કરે, એ પ્રશ્ન બનતો નથી. એટલે ન્યાય છે એની અંદર અને એટલી વિતરાગતા એમને વર્તે છે કે જે પોતાની પણ અસાતા દૂર કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરતા નથી કે કોઈ વિચાર સુદ્ધા, વિકલ્પ સુદ્ધા કરતા નથી. પ્રવૃત્તિ તો એક બાજુ રહી, વિકલ્પ સુદ્ધા કરતા નથી. ભૈયા વચ કરે છે પણ એમાં બીજું કોઈ આરંભ સમારંભ નહીં. ભૈયા વચમાં બહુ ભૂતો એને શરીરે કોઈ માથું દાબવું, પગ દાબવું એટલું જ, ઔષધિ લાવી દે એવું કઈ નહીં. એમાં તો વધુમાં વધુ હોય વચમાં ઉપદેશાત્મક ભાવ છે, એક મુનિ હોય, બે મુનિ શરીર પ્રયોગ કરે, એક માથું દાબે છે, એક પગ દાબે છે, બાકીના જે ચાર બે ચાર મુનિ છે એમાં ત્રણ ઉપદેશ સાંભળે છે ને એક ઉપદેશ આપે છે, એવું છે. સમાધાન થાય, એનો ઉપયોગ આત્મામાં વધુ સ્થિર થાય એવો ઉપદેશ આપે છે. એવી પ્રવૃત્તિ કેમ કે અશાતાના પણ તીવ્રમાં તીવ્ર ઉદય હોય છે, અને એમાં કોઈ મુનિ પુરુષાર્થ નિમ થઈને ખેંચાઈ ન જાય, નિરુષાથી ચિત્ત ન થઈ જાય, એવો ત્યાં સ્થિતિકરણ અંગ નામ છે, પ્રસિદ્ધ છે. એ પ્રકારમાં વિકલ્પ આવે છે, મુનિ મુનિ દશામાં સ્થિર રહે એના માટે એમને વિકલ્પ આવે. પણ ઔષધ લાવી દઈએ, ગામમાં જઈને વૈદ્ય ત્યાંથી ઔષધ લઈ આવે, એ પ્રકારની છે. કે પોતાની પાસે લબ્ધિ હોય તો એનો પ્રયોગ કરે એમ નહીં, એમાં તો લેવું નથી ને દેવું નથી, પણ એ વિકલ્પ ના કરે, કરે તો મુનિ દશાને જાય. વિષ્ણુકુમાર મુનિનો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. એક મુનિનો તો 700 મુનિ હતા, 700 મુનિને ઉપસર્ગ કર્યો હતો, અગ્નિની ઝાડમાં લપેટી લીધા હતા. 700 મુનિ બળીને ભડથું થઈ જાય એવો ઉપદ્રવ હતો. વિકલ્પ આવ્યો ને, મારી પાસે લબ્ધિ છે, 700 મુનિ બચી જાય, લબ્ધિનો ઉપયોગ કર્યો, મને બચી ગયા, એ તો બચવાના હતા તો બચ્યા, મને પણ ખોયો, મને પણ એ વખતે નાશ થઈ ગયો. પછી પોતે પુરુષાર્થમાં થતા ફરીને મને દશામાં આવ્યા. એ વખત તો મૂડી ખોઈ નાખી, પછી કમાઈ લીધું બીજી વાત છે, પણ એક વખત તો મને મૂડી ગઈ હાથમાંથી, ગઈ તે ગઈ એમ છે. નથી બેસતું મને. સોનાગીરમાં એક ભાઈ પ્રશ્ન કર્યો હતો, મુનિ આવી રીતે કરે, એમાં હું માનતો કીધું ગઈ મૂડી એની જાય, એ તો કમાઈ લઈએ, મૂડી તો બરાબર છે, પણ એ તો દિવાળો આપણે કાઢીએ ને આપણે કમાઈ લઈએ, પણ દિવાળો એ દિવાળો છે, કમાણો ન કમાણો કાલની કોને ખબર છે, એ ક્ષણનો ભરોસો શું, અને ભરોસો રાખીને એને કઈ લાયો કહેવાતો નથી, સીધી વાત છે. એટલે એ પ્રશ્ન છે, એકને માટે કરે તો અનેકને માટે એ સવાલ ઊભો થાય છે. મુનિ દશાની મર્યાદામાં એ વાત રહેતી, એટલે એ સ્પષ્ટ કરે છે અહીંયા કે પૂર્ણ વિતરાગતાના અભાવને લીધે જ્યારે બહાર આવે એટલે પરિણામ બહાર આવે, વિકલ્પ બહાર જાય, ત્યારે વિકલ્પ તો ઉઠે છે પણ તે ગ્રહસ્થ દશાને યોગ્ય હોતા નથી. ગ્રહસ્થ દશાને યોગ્ય એવા વિકલ્પ એમને હોતા નથી. તો કેવા હોય છે કે માત્ર સ્વાધ્યાય, ધ્યાન, વ્રત, સંયમ, તપ, ભક્તિ ઇત્યાદિ આ પ્રકાર લીધા. કેવા કેવા વિકલ્પ આવે છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શાસ્ત્ર રચના કરે, પૂર્વાચાર્યના શાસ્ત્રનું અધ્યયન કરે, પોતે નવા શાસ્ત્રનું રચના કરે, એકાંત સ્થાનમાં જઈને ધ્યાનનો વિકલ્પ આવે, વ્રતનો વિકલ્પ આવે, આ વ્રત બરાબર પાળવું, સંયમનો વિકલ્પ આવે, બાહ્ય સંયમ, તપનો વિકલ્પ આવે, વિશેષ વિશેષ પ્રકારે બાહ્ય તપ કરવાનો, અથવા જિનેન્દ્ર ભક્તિ, ભક્તિમાં બીજા આચાર્યોની મુનિઓની ભક્તિ કરે, આચાર્યોની ભક્તિ કરે, એવા મહાન આચાર્ય હોય જેની દશા જોઈને પોતાને પણ એમ થાય તો એને વારંવાર નમસ્કાર કરે, આવે છે નિયમસારમાં એવા કળશો આવે છે, એવા આચાર્યોને હું પુનઃ પુનઃ વંદન કરું છું, વારંવાર વંદન કરું છું, પોતે મુનિ છે આચાર્યને
વંદન કરે છે તો પંચ પરમેશ્વરને વંદન કરે છે. સ્થાને છે તો ઉપદેશ નો વિકલ્પ કઈ મર્યાદા બહાર છે પ્રશ્ન રહેતો જ નથી. ગુરુ ના સ્થાને છે. માર્ગ પ્રકાશન તદેવ દેવ સુર માનવ વસ્તુતમ નમામિ જૈનમ ચરણમ પુનઃ પુનઃ ફરી ફરીને પછી આમાં આચાર્યને વાત લીધી છે. રત્નત્રય મયા શુદ્ધાન, રત્નત્રયથી જે શુદ્ધ છે, ભવ્યામ ભોજ દિવાકરાન, ભવ્યોને ઉપદેશ દેનારા છે. ઉપદેષ્ટ ઉપાધ્યાયાનું ઉપાધ્યાયને વંદન કર્યા છે. એવા ઉપદેશક ઉપાધ્યાયોને નિત્યમ વંદે પુનઃ પુનઃ, હું એમને સદાય ફરી ફરીને નમસ્કાર કરું છું. એવી રીતે અરિહંતનું લીધો છે. સ્વરૂપ સ્વસ્વરૂપ સ્થિતાન શ્રદ્ધાન શુદ્ધાન, શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધ થઈને સ્થિર થયા છે. પ્રાપ્ત અષ્ટગુણ સંપદ, આઠ ગુણોને જેને પ્રાપ્ત કર્યા છે, સિદ્ધનું સ્વરૂપ લીધું છે. નષ્ટ અષ્ટ કર્મ સંદોહાન સિદ્ધાન વંદે પુનઃ પુનઃ, એવા સિદ્ધોને હું ફરી ફરીને નમસ્કાર કરું છું.